તારીખ 2/11/1994 શ્રી સમયસાર ગાથા 214 તથા શ્લોક 146 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 209.
અનેક પ્રકારના સર્વ ભાવોને નાની ઈચ્છતો નથી. કેમ ઈચ્છતો નથી? કે સર્વત્ર નિરાલંબ એવો તે નિશ્ચિત જ્ઞાયક ભાવ જ છે. નાની પોતાનો અનુભવ કરે છે કે હું તો નિરાલંબ છું, સર્વત્ર નિરા સર્વથા નિરાલંબ છું. મારા સ્વરૂપને, મારા તત્વને કોઈના અવલંબનની, આધારની અપેક્ષા નથી. એવો હું એક માત્ર જાણનારો જ્ઞાયક ભાવ છું. તેથી કોઈ પણ પ્રકારની ઈચ્છા મને હો, કોઈ પણ પદાર્થના પદાર્થ સંબંધીની ઈચ્છા મને હો, એવું જ્ઞાની ચાહતા નથી. એવા પ્રકારના પરિણામ થાય છે પણ ચાહતા નથી. એવા પ્રકારના પરિણામ થવા છતાં તે પ્રકારના પરિણામના તે અનિચ્છક છે. ઈચ્છક નથી પણ અનિચ્છક છે. ઈચ્છક તો નથી પણ અનિચ્છક તો છે. પાછા ઇત્યાદિ બીજા પણ ઘણા પ્રકારના જે પરદ્રવ્યના સ્વભાવો છે તે બધાને જ્ઞાની ઈચ્છતો નથી. પરદ્રવ્યના એટલે ઉદ્ગત પદાર્થના અનેક સ્વભાવો છે, અનંત સ્વભાવો છે. એમાં રૂપ રસ ગંધ શબ્દ વર્ણ પાંચ ઇન્દ્રિયના વિષયો તો પ્રસિદ્ધ છે. અને એક એક ઇન્દ્રિયના વિષયમાં અનેક વિધતા કેટલી છે કે જેનો પાર નથી, એટલી અનેક વિધતા છે. સંગીતની પણ એક દુનિયા છે, ખાનપાનની પણ એક દુનિયા છે. આથી એવી રીતે એ કર્ણેન્દ્રિયનો વિષય છે તો આ રત્ના ઇન્દ્રિયનો વિષય છે. એવી રીતે પાંચ ઇન્દ્રિયોના વિષયમાં વિધવિધતાનો પાર નથી, એવા અનેક પ્રકારના પરદ્રવ્યના સ્વભાવો છે. એ સર્વને બધાને આને તેને એમને એક સાથે બધાનો પોટો વાળી લીધો. એ સર્વને બધાને જ્ઞાની તો આ એક મોક્ષ માર્ગ ની વિશિષ્ટતા છે કે મોક્ષ માર્ગ માં ત્યાગની દશા પંચમ ગુણ સ્થાન અને છઠ્ઠા ગુણ સ્થાને દેખાય છે. સવિકલ્પ દશા એ પહેલા ચોથા ગુણ સ્થાનમાં એ જાતની જ્ઞાનીની પ્રતિષ્ઠ છે કે સર્વ પ્રકારના પાંચે ઇન્દ્રિયના વિષયોની મધ્ય હોવા છતાં તેનાથી ભિન્ન, તેનાથી અલિપ્ત, સુખ બુદ્ધિ રહિત, આધાર બુદ્ધિ રહિત પોતાનો અનુભવ કરે છે. પરદ્રવ્યના વિયોગમાં પરદ્રવ્યની ઈચ્છા ન થવી એ બહુ અઘરી વાત નથી. એ તો અજ્ઞાની પણ કરે છે કે જુઓ ભાઈ, અમે 25 વર્ષથી ફલાણ મીઠાઈ ખાધી નથી, અમે હવે મીઠાઈ ખાવાનો ભાવ જ આવતો નથી. કોઈ એમ કે 50 વર્ષથી અમે ચા પીધી નથી, પણ અમને 50 વર્ષથી ચા પીવાનો ભાવ વિશે વિકલ્પ નથી આવતો. તો એના વિયોગમાં પરદ્રવ્યના અભાવમાં પરદ્રવ્યની ઈચ્છા ન થાય એ બહુ મોટી વાત નથી, પણ પરદ્રવ્યના સંયોગમાં પરદ્રવ્યથી ભિન્ન પરદ્રવ્યમાં સુખના અભાવ ભાવે રહેવો એ જ્ઞાન દશા વિના સંભવ નથી. અને એ કેળવણી ચોથા ગુણ સ્થાનમાં જ્ઞાનીને જ્ઞાનીએ લીધી છે. પછી એ કેળવણી વધી ગઈ, પછી તો વિકલ્પ ઉઠતો તો એ પણ બંધ થઈ ગયો. પંચમ ગુણ સ્થાને શું થયું? 11 પ્રતિમા છે. એક એક પ્રતિમા શું દર્શાવે છે? કે સ્વભાવની સ્થિરતા અને વિતરાગતા વધવાથી જે તે પ્રકારના રાગનો અભાવ થયો, રાગનો અભાવ થવાથી તે રાગ અનુસારની પ્રવૃત્તિનો અભાવ થયો. જેમ આર્ય માણસને માંસ ખાવાની ઈચ્છા નથી તો માંસ ખાવાની પ્રવૃત્તિ પણ નથી, દારૂ પીવાની ઈચ્છા નથી તો દારૂ પીવાની પ્રવૃત્તિ પણ નથી. એમ પંચમ ગુણ સ્થાને વિતરાગ ભાવમાં વિશેષ સ્થિર થયા છતાં અને જેટલો વિતરાગ ભાવમાં સ્થિર થયો તેટલો રાગનો અભાવ થતા તે રાગનો વિકલ્પ બંધ થાય છે અને પ્રવૃત્તિ પણ બંધ થાય છે. એમ 11 પ્રતિમા સુધી જાય છે. 10મી અને 11મી પ્રતિમા તો મુનિ દશાને લગભગની છે. એમાં તો કેટલાક આચારો મુનિ દશામાં જે પડાય છે એવા જ બધા આચારો ત્યાં મુનિદેશિક આહાર, ઉદેશિક આહાર 5મા ગુણસ્થાનથી બંધ થતા. અત્યારે તો મુનિઓ લે છે કહેવાતા. ઉદેશિક આહાર 5મા ક્ષુલ્લકિલકના 5મી 10મી 11મી પ્રતિમાથી બંધ થઈ જાય. ઉદેશિક આહાર ન હોય એ પ્રકાર મુનિ દશાનો ત્યાં સ્વરૂપ થઈ જાય છે. કાર્તિકેયનું પરીક્ષામાં બહુ સારું વર્ણન છે. કાર્તિકેયનું પરીક્ષામાં જો જે પંચમ ગુણ સ્થાનનું વર્ણન આવ્યું છે એમાં દેશવ્રતનો કેવી રીતે વિતરાગતામાં વધતો 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 મુનિ દશા પ્રત્યે સાધક ગમન કરે છે. 10મી 11મી પ્રતિમા આવે ત્યારે તો એ સાધુ દશા પામવાની તૈયારીમાં જ હોય છે. એટલી પરિપક્વ ગ્રસ્ત દશામાં આવી જાય છે અને છોડતા વાર લાગે. કેટલાક જ્ઞાનીઓ તો ચોથેથી હાથ ના આવે, આ 5મેથી 7 ના આવે. એ પ્રકારની કેળવણી હોય છે. એટલે જ્ઞાની છે તો પહેલેથી જ ઈચ્છતા નથી, જ્ઞાન દશાથી જ કોઈ પરદ્રવ્યના ભાવોને ઈચ્છતા નથી. નિદ્રાધિકાર છે જ્ઞાનીને ઓળખવાનો અધિકાર. નિદ્રાધિકાર જ્ઞાન દશાનો અધિકાર છે, બહુ સુંદર અધિકાર છે જ્ઞાન દશાનો, રસિક અધિકાર. એમાં 3 પ્રકારે મુમુક્ષુ જીવને પ્રયોજનમાં સ્પર્શે છે. એક તો એવી જ્ઞાન દશા પોતાને ઉત્પન્ન થવાની ભાવના થાય, ભાવનાથી પ્રેરાય, એટલે ભાવના અને પ્રેરણા બે પ્રયોજન ત્યાં લાગુ પડે છે. ત્રીજો પ્રયોજન એ લાગુ પડે છે કે પોતે જ્ઞાની નથી છતાં જ્ઞાનીને ઓળખવા હોય તો જ્ઞાનીની અંતરંગ દશા નિર્જરા કરવાની કેવી છે એ ઓળખાણમાં કામ આવે. ત્રીજા પ્રકારે પણ એ પ્રયોજન ત્યાં કરશે. નહીંતર તો મુમુક્ષુને જ્ઞાન દશાનું કોઈ પ્રયોજન નથી સમજવાનું. એ સિવાય જ્ઞાન દશામાં મુમુક્ષુને છે નહીં એટલે વર્તમાનનું પ્રયોજન નથી કે પોતે સુધારો કરે. વર્તમાન તો મુમુક્ષુ દશામાં જે સ્તરમાં જે સ્થિતિએ જે કક્ષાએ ઊભો હોય ત્યાંથી એક ડગલું આગળ વધવું એ એનું વર્તમાન પ્રયોજન છે. આ વર્તમાન પ્રયોજન નથી એટલું, કેમ કે વર્તમાનમાં જ્ઞાન દશા નથી. જ્ઞાન દશામાં જ્ઞાન દશાનો ગણતો પછી જ્ઞાન દશાનો સ્વાધ્યાય પ્રયોજન કેટલું અથવા કેવા પ્રકારે એટલું ને એવા પ્રકારે કે ઓળખાય, પોતાની પણ ભાવના એવી દશાની થાય અને એ દશા માટે ઉત્સુકતા આવે તો પ્રેરણા પણ મળે. પ્રયોજન રૂપનો વિષય જે છે એ જરા વિશેષપણે વિચારવાનું જે છે. કેટલીક બાબતો છે કેમ કે મોટા ભાગના મનુષ્યો પૂજા ભક્તિ સ્વાધ્યાય કે ઉપવાસ આદિ કોઈ ક્રિયા કરી કસાયની મંદતામાં પરિણમે છે. પણ પ્રયોજન ભૂત એ છે કે એને દર્શન મૂળનો અનુભવ ઘટાડવો. દર્શન મૂળને ચારિત્ર મૂળને અનંત વાર મંદ કર્યો. ચારિત્ર મૂળને મંદ કરવામાં મુનિ દીક્ષા લીધીને 11 અને 9 પૂર્વ ભણીને 28 મૂળ ગુણ પાડીને પાળીને 9 ગુજરીવક અનંત વાર ગયો. એથી કઈ સંસારનો અભાવ નથી, જન્મ મરણનો અભાવ નથી. ત્યારે મુમુક્ષુતાનો પ્રારંભ ક્યાંથી થાય છે કે જન્મ મરણના અભાવની ચિંતા થાય ત્યાંથી. તો એ ચિંતા કર્યા વિના સીધો જ દીક્ષા લઈને ત્યાં સુધી નવમી ગ્રહ સુધી જાય નિષ્ફળ જાય છે. કેમ કે પ્રવેશ જ નથી, મુમુક્ષુતામાં પ્રવેશ નથી થયો યથાર્થ પ્રકારે. એટલે ક્રમમાં નથી આવ્યો, અક્રમે એને સાધના કરી નિષ્ફળ જાય. એવી આમાં સફળ થવાતો આમ છે. આપણે ત્યાં પણ દર્શનમૂળ અને ચારિત્રમૂળમાં પહેલાં કોને મારવો જોઈએ, કોની સાથે પહેલાં લડવું જોઈએ એ ખબર ન પડે તો દર્શન ચારિત્રમૂળની મનતાના બધા બાહ્ય પ્રકાર તો એ જ છે અને એ બાહ્ય પરિણામથી પણ થાય છે. શાસ્ત્ર સ્વાધ્યાય કરે તો કસાય મન થાય, ભગવાનની પૂજા કરવા બેસે તો કસાય મન થાય, ક્રિયાકાંડમાં તો ભલું પૂછો કઈ થાય નથી ઉતરતું, ઉપવાસ કરે ને પછી દુઃખ લાગે તો પરિણામ બગડે. પણ એ બધા કદાચ ચારિત્રમાં મંદ થાય તો તેથી શું, પણ તેથી દર્શનમોહનું મૂળિયું જેનું સાજું છે એને ચારિત્રમાં પાંગરી જવાનો છે. દેવવૃક્ષનું મૂળિયું સાચું છે એના દાળા પાંદડા પાંગરવાના છે. મૂળિયું બાળી નાખો, ભલે વૃક્ષ લીલું હોય અને ફૂલેલું ફાલેલું હોય તો પણ એ ક્રમે કરીને કહી દે. તીવ્ર કશા અનંતાનું નવમી ગ્રીવે કે જાય તો તીવ્ર કશાયમાં છે. એના ત્યાગને ત્યાગ બીનો નથી, એના સંયમને સંયમ બીનો નથી. ગ્રહિત મિથ્યાત્વ નહીં પણ ગ્રહિત મિથ્યાત્વ લાગશે. આ કરવા માટે તો બધું બખમમાં જાય દ્રષ્ટિને ધર ચડાવો એમ કીધું. આગલી પાછી અવિરક્ષે પણ સાધુ વસ્ત્ર સહિત હોય કે વસ્ત્ર રહિત હોય, ભાવલિંગ ન હોય તો અસંયમી છે, અસંજણમ ન મંદિર અસંયમી છે અને મંદન નહીં કરતા. કુંદકુંદ આચાર્યની ગાથા છે. સમય સારા એમણે લીધું છે, એમણે વેસ્ટ પાવર નહીં. તેથી જ્ઞાનીને સમસ્ત પરદ્રવ્યના ભાવોનો પરિગ્રહ નથી, પકડ નથી. એ ભાવો ભાવ થાય છે, નિષેધ છે અને પકડ નથી. એ રીતે જ્ઞાનીને અત્યંત નિષ્પરિગ્રહ પણ સિદ્ધ થયું છે. એ રીતે જ્ઞાનીને જો શું લીધું મુખ્યનું અત્યંત તેન જ્ઞાનીન સર્વેષામપી પરદ્રવ્ય ભાવાનામ પરિગ્રહ નાસ્તી ઇતિ સિદ્ધમ. તેથી એમ સિદ્ધ થયું જ્ઞાનીન અત્યંત નિષ્પરિગ્રહત્વમ. જ્ઞાનીને અત્યંત નિષ્પરિગ્રહ પણ ચક્રવર્તી છે, ઇન્દ્રો છે, એનું શું પ્રકાશ. ઇન્દ્ર ને ઇન્દ્રાસન છે એ દુઃખનું નિમિત્ત છે, સુખનું નિમિત્ત નથી. એમણે તો ભાષા એ વાપરી કે ઇન્દ્રનો ઉપયોગ ઇન્દ્રાસન ઉપર જ્યારે જાય કે એને પણ સાત સભાનો જ્યારે સમય થાય ત્યારે એ પણ સાત માસ શંઘાર સજીને ઇન્દ્રાસન ઉપર આવીને બેહે. દૈવી ઇન્દ્રાસન છે, એને લગતા દાગીના વસ્ત્રો બધું એને લગતા હોય છે. ઇન્દ્રાસન ઉપર બેસવાનો જાય તે દુઃખરૂપ છે. ઇન્દ્ર ને ઇન્દ્રાસન દુઃખરૂપ છે, દુઃખરૂપ લીધું છે. ઇન્દ્રાસન ને દુઃખરૂપ લીધું છે, દુઃખે ઇન્દ્રાસન સુખરૂપે નથી ને દુઃખરૂપે નથી. પણ એના પ્રત્યેનો ઉપયોગ ખેંચાણો એ દુઃખને ઉત્પન્ન કરે છે. એમ તો હવે એ પ્રમાણે આ સમસ્ત અન્ય ભાવોના પરિગ્રહથી શૂન્યપણાને લીધે જેણે સમસ્ત અજ્ઞાન ભમી નાખ્યું છે એવો સર્વત્ર નિરાલંબ થઈને નિયત સાક્ષ નિયત ટંકોત્કીર્ણ એક નાયક ભાવ રહેતો સાક્ષાત વિજ્ઞાન ઘન આત્માને અનુભવે છે. નાની નિર્જરાવન છે એ ચોથા ગુણસ્થાન ની વાત ચાલે છે. પ્રશ્ન ઠીક છે, ઘણા એમ માને છે કે આ મુનિ ની વાત છે. આટલી બધી નિર્જરાની પ્રશંસા કરી છે તો ગ્રહસ્થ તો બાહ્ય દ્રષ્ટિથી ઓળખાણ નથી, એટલે ગ્રહસ્થ ને તો આટલી બધી નિર્જરા હોય જ ક્યાંથી? વેપાર ધંધો બૈરા છોકરા રાજપાટ આ બધું હોય છે. જુદું જુદું અત્યંત શબ્દ લીધું છે, સર્વત્ર અત્યંત નિરાલંબન થઈને શબ્દ હોય. આ તો મુનિ દશાની વાત હોય, આવી કઈ જ્ઞાન ગ્રસ્થની કઈ આવી વાત હોય? ઘણા નથી માનતા વિદ્વાનો, સારા સારા વિદ્વાનો નિર્દરાધિકાર છે મુનિ દશાની વાત એમ નથી. કેમ કે અધિકાર ત્યાંથી સ્વરૂપ પૂર્યો છે, જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે ત્યાંથી તો અધિકાર સ્વરૂપ પૂર્યો. જો પહેલી ગાથા છે ને નિર્જરાધિકારની, ૧૯૩ ગાથા. ચેતન અચેતન દ્રવ્યનો ઉપભોગ ઇન્દ્રિયો વડે ઉપભોગ હોય ત્યારની વાત છે. જે જે કરે સુદ્રષ્ટિ તે સુ નિર્જરા કારણ બને જાઓ. ઓકે, મુનિને તો હતો નથી ઇન્દ્રિયોનો ઉપયોગ, એને તો પાંચ સાબદ યોગનો ત્યાગ છે અને ઇન્દ્રિયોનો ભોગ ઉપયોગ હોય જ નહીં મુનિને. શું દ્રષ્ટિ? એટલે સમ્યક દ્રષ્ટિ. અને સંસ્કૃતમાં એ તો સુદ્રષ્ટિ શબ્દ તો છે, માગધી સંસ્કૃતમાં તો સમ્યક દ્રષ્ટિ શબ્દ જ વાપર્યો છે. જમ પુનઃથી સંબંધિતથી ચેત કરો તે સમ્યક દ્રષ્ટિ હિ એમ લીધું છે. સમ્યક દ્રષ્ટિ તો મુનિએ હોય છે, પણ મુનિ હોય તો એને ભોગ ઉપભોગ હોય નહીં. આ તો ભોગ ઉપભોગ છે એની વાત ચાલે છે. સમજે નહીં તો મુનિ દશામાં ખતવી લઈએ પોતાની કલ્પના પ્રમાણે શાસ્ત્રમાં છે, એમાંથી કંઈ મળે નહીં. અને આમાંથી સ્વચ્છંદ પૂછે તો પાછળ મુશ્કેલીનો પાર નહીં. પોતાને સમ્યક દ્રષ્ટિકોણ માની બેસે ન હોય ને, અને પછી સ્વચ્છંદ પૂછે તો પણ એને ઘણું નુકસાન થાય. હવે એ પ્રમાણે સમસ્ત અન્ય ભાવોના પરિગ્રહથી શૂન્યપણાને લીધે જેણે સમસ્ત અજ્ઞાન ભમી નાખ્યું છે, એટલે અજ્ઞાન દશા પૂરી કરી છે એની વાત છે. જેણે અસ્થિરતા છોડીને સ્થિરતા વધારી છે એમ નથી કીધું. જેણે અજ્ઞાન છોડીને જ્ઞાન અજ્ઞાનનું વોમિટ કરી નાખ્યું છે, ભમી નાખ્યું છે એટલે વોમિટ કરી નાખ્યું છે. વમન શબ્દ ક્યાંક ક્યાંક એટલા માટે લેવામાં આવે છે કે કોઈ માણસે મીઠાઈ ખાધી હોય, દૂધ પાક બહુ ખાઈ ગયો હોય, ભાવતો હોય, આવા દિવસ પીધે જ રાખે, પછી અંદર તો ઝેર થઈ જાય. ઓવર ઇટિંગ પ્રોડ્યુસ ઇઝ પોઈઝન. અંદર ઝેર થાય એટલે હોજરી સંગ્રહની ફોરેન એલિમેન્ટ થઈ ગયું, ખોરાક સિવાયનું બહિર થતું ફેંકે બહાર સીધું. એને રાખવું હોય તો ન રહીએ. એ મમનનો અર્થ એ છે કે રાખવું હોય તો પણ ન રહીએ, એવી રીતે અજ્ઞાનને ફેંક્યું છે. ભાવ કેવી રીતે કર્યો છે? રાખી ન શકાય એવી રીતે, એવો શબ્દ એમને વાપર્યો છે. 73 ગાથા જ્યારે નિર્ણય થઈને નિર્વિકલ્પ થાય છે ત્યાં પણ એ શબ્દ વાપર્યો છે. કરતા કર્મધિકાર છે. ઘણા વખત થી પકડેલું જે વાણ તે જેને છોડી દીધું છે, એવા સમુદ્ર નાવામણની જેમ એ દ્રષ્ટાંત છે. જેણે સર્વ વિકલ્પોને જલ્દી વમી નાખ્યા છે, અહીંયા વમન કરી નાખ્યું. શું કહે છે? સ્વરૂપ નિશ્ચય થાય, નિર્વિકલ્પ સ્વરૂપ હું છું એવો નિર્ણય થાય, એ નિર્ણયનું બળ વર્ધમાન થાય, તો નિર્વિકલ્પ સ્વરૂપે હું છું એવું એટલું જોર આવે કે વિકલ્પ ભમાઈ જાય. ઉત્પન્ન થવા તો એને રોકવા માટે દમન ન કરવું પડે, ભમાઈ જાય, ફેંકાઈ જાય, તો એવી રીતે વિકલ્પનો ત્યાગ થઈ જાય, અભાવ થઈ જાય. એ સ્વરૂપ નિશ્ચયનો વિષય લીધો છે. 73 ગાથા એમ આત્મામાં નિશ્ચય કરીને એમ લીધો, એ નિર્ણયનો વિષય લીધો છે. એવી રીતે અહીંયા કહે છે કે જેણે સમસ્ત અજ્ઞાનને ભમી નાખ્યું છે, પહેલા ગુણ સ્થાનનું કોઈ પણ પ્રકારનું અજ્ઞાન હવે રહ્યું નથી, એવો સર્વત્ર અત્યંત નિરાલંબન થઈને પરિણામમાં સ્વરૂપે તો હતો જ, સ્વરૂપે તો અત્યંત નિરાલંબન સર્વથી હતો જ, સ્વરૂપ તો એવું જ છે, એવા સ્વરૂપનો અનુભવ થયો ત્યારે એવો થયો એમ કહેવામાં આવે છે. જેમ 680માં કીધું કૃપાળુ દેવે કે અમે પરમાત્મા થયા છીએ, કેમ કે અમે પરમાત્મા થયા છીએ, તમારા આશ્રય આવો તમારું કલ્યાણ થશે, કેમ કે અમે પરમાત્મા થયા છીએ એમ લીધું. 143માં અમૃતચંદ્રાચાર્ય પરમાત્મા કહી દીધા જ્ઞાનીને, વિજ્ઞાની પોતે કહે છે કે અમે પરમાત્મા થયા છે. કેમ પરમાત્મા થયા છે? કે સ્વરૂપે તો પરમાત્મા હતા જ અમે. હવે જેવું સ્વરૂપ છે એવો અમને અનુભવ કહે છે કે અમે પરમાત્મા છીએ, એવો જ અમને અનુભવ વર્તે છે, માટે અમે પરમાત્મા થયા છે. અને તેરમે ગુણ સ્થાને જે પરમાત્મામાં બીજાના કલ્યાણનું નિમિત્તત્વ છે, એ નિમિત્તત્વ અમને પણ પ્રગટ થયું છે. અમે પણ બીજાને માર્ગ, મોક્ષ માર્ગ દર્શાવી શકીએ. મોક્ષ માર્ગનું ગ્રહણ અમારા થકી થાય એવી વ્યવસ્થા હવે ઊભી થઈ ગઈ છે. એમ કહેવું સર્વત્ર અત્યંત નિરાલંબ થઈને, એટલે કોઈના અવલંબનની અપેક્ષા નથી. કોઈ વન્ય પદાર્થના અવલંબને હું જીવું, ટકું, નભું, એ પ્રકારના પરિણામ, અભિપ્રાય અને નિર્ણય ખલાસ થઈ ગયા છે. અને નિયત ટંકોત્કીર્ણ એક ના એક ભાવ રહેતો, નિયત એટલે ત્રણેય કાળે એક રૂપ, કાંઈ પણ મારા સ્વરૂપમાં કોઈ કાળે ફેરફાર થતો નથી. એવો ટંકોત્કીર્ણ એટલે ન ભૂસાય એવો એક નાયક ભાવ રહેતો જ્ઞાની સાક્ષાત વિજ્ઞાન ઘન આત્માને અનુભવે છે. સાક્ષાત એટલે પ્રત્યક્ષ. જે વિજ્ઞાન ઘન આત્મા પ્રત્યક્ષ છે, એ પ્રત્યક્ષનો અતિન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાને કરીને અનુભવ કરે છે. અતિન્દ્રિય પ્રત્યક્ષ વેદનથી અનુભવ કરે છે. એ રીતે પોતાના સ્વરૂપના અનુભવને લીધે ત્યાં નિર્જરા ઉત્પન્ન થાય છે. પરદ્રવ્યના અનુભવથી બંધ ઉત્પન્ન થાય છે, આશ્રમને બંધ થાય છે. સ્વરૂપના અવલંબને સ્વરૂપના અનુભવથી સંવર અને નિર્જરા થાય છે. ભાવાર્થ પુણ્ય પાપ અસન પાપ ચાર ગાથા લીધી ને આગળ વગેરે સર્વ અન્ય ભાવોનો જ્ઞાનીને પરિગ્રહ નથી. પુણ્યતા નથી, પાપ ઈચ્છતા. પાપને તો સામાન્ય પ્રાણી પણ નથી ઈચ્છતા, પણ ભોગ ભોગમાં જે આનંદ માને છે ત્યારે એની ઈચ્છા કરે છે. ભોગ ભોગ ભોગની એ પાપની ઈચ્છા કરે છે. દેખીતી રીતે કોઈ પાપને નથી કે મારે પાપ ભાવ કરવા છે, પણ ખાવું પીવું રળવું કમાવું મૂડી હોય એનું વ્યાજ ઉગાવવું, એને સાચવવી વધારવી કે એનું રક્ષણ કરવું કે ત્યાંથી માંડીને એનાથી જે પદાર્થો પ્રાપ્ત થાય એનો ભોગ ઉભોગ, એ બધા પાપના પરિણામ છે. એ બધી ઈચ્છાઓ પાપમાં જાય છે. પ્રમાણિકપણે નોકરી કરવી એ પુણ્ય છે કે પાપ છે? પ્રમાણિકપણું છે ને, ઠીક. આ બધા ભૂલભૂલવણીના સવાલો છે. ન્યાયાધીશ હતા ગુરુદેવ પાસે આવેલા જજ. બહુ ન્યાય, એવો ચોખ્ખો ન્યાય તોડીએ છીએ. એકને પણ અન્યાય અમારાથી ન થવો. હજાર ગુનેગાર છૂટી જાય એનો વાંધો નહીં, અમારો સિદ્ધાંત શું છે. પણ એક પણ ગુનેગાર ન હોય એને સજા ન થવી જોઈએ, એવો ચોખ્ખો અમે ન્યાય પ્રમાણિકતાથી ન્યાય આપતા હોય તો એને પાપ કહેવાય? હા, એને પાપ કહેવાય. કેમ પાપ કહેવાય? અમે તો અહીંયા કંઈ પાપ કરતા નથી. શું કરવા ન્યાય કરો? તમે પેટ ભરવા હતું ને, એ ખુશી ઉપર જઈને બેસો, શું કરવા ન્યાય તોડવા માટે? પગાર મળે છે એટલે બસ, ખાલી પૈસા કમાવાનો ભાવ જ છે, એ પાપ ભાવ છે. પછી તમે ગમે એ સાધન અપનાવો. સંસારી પ્રાણી પાપમાંથી બચે ક્યાંથી? એવું ઈચ્છે કે મને તો પુણ્ય હોય ને પુણ્યના ફળમાં મને અનુકૂળતા મળ્યા કરો, પણ પાપ થયા મને રહેવાનું નથી. તને પાપનું ફળ આવ્યા વિના પણ રહેવાનું નથી. માટે કોઈને એકલો પુણ્યનો ઉદય હોય એવું કદી બનતો નથી. વિશાળ વાંચન પણ છે, ચિંતન કેટલું, ચિંતન મને વાંચન બધું પોતે શુદ્ધ ગણી હતી. અંદરની શુદ્ધ પણ બધા જ્ઞાની ન હોય, એવા કોઈ જ જ્ઞાની હોય કે આટલું બધું જેને જ્ઞાનની વૃદ્ધિ હોય, આ જ્ઞાનની વૃદ્ધિ કહેવાય. જ્ઞાન અંતરમાં જઈને સ્વરૂપની સાથે તે જ્ઞાનની સિદ્ધિ છે, સ્વરૂપની પ્રાપ્તિ, સિદ્ધિ તે પ્રાપ્તિ છે. ચારે પડખેથી વિશાળતાવાળું આગમ જ્ઞાન હોય એ જ્ઞાનની વૃદ્ધિ છે, રિદ્ધિ સિદ્ધિવાળું જ્ઞાન કહેવાય. જ્ઞાનની રિદ્ધિ સિદ્ધિ હતી એમ કહેવાય. હા, એટલે શું કે જ્ઞાનની રિદ્ધિ સિદ્ધિથી સમૃદ્ધ હતા અને સમર્થ હતા પુરુષો ઘણા કાળે થાય, પણ આ કાળમાં બહુ ઓછા થયા છે. જૈન ધર્મ જે એકદમ પાછો પડી ગયો છે બીજા ધર્મની અપેક્ષાએ જગતમાં, એનું કારણ કે એવા સમર્થ પુરુષો બહુ ઓછા થયા. વિધુ એટલું વિધુ પણ કમનસીબી છે, સંપ્રદાયની આ કમનસીબી છે. આવા સમર્થ પુરુષો, વિધ પુરુષો માંડ માંડ ઘણા કાળાએ થાય તો પણ લોકોને એ જાતની ઉદબુદ્ધ નહીં હોવાને લીધે અનુસરવાનું તો ઘેર ગયું, પણ વિરોધમાં આ સમજે નહીં કાંઈ તો એ વિરોધમાં આવી જાય. હજી એ ઘણા વિરોધમાં ઉભા છે. એમના નામે આજે લાખો રૂપિયા આવે છે, કાલ 35 લાખ જાહેર કર્યા છે. એક સાથે 35 લાખ આપેલો દાખલો હયાતીમાં કોઈ નથી જાહેર થયું. પછી 6 લાખનું પરમાગમ મંદિર થયું ત્યારે બધાને દમ દમ આવી ગયો નાખે. પાપ, અસન, પાન વગેરે સર્વ અન્ય ભાવોનો જ્ઞાનીને પરિગ્રહ નથી, કારણ કે સર્વ પર ભાવોને હે જાણે ત્યારે તેની પ્રાપ્તિની ઈચ્છા થતી નથી. પુણ્ય પાપ, સમસ્ત પાન, અસન અને પાન ખોરાક પાણી, પુણ્ય પાપ સર્વ પ્રકારના જે અન્ય પદાર્થને અનુલક્ષીને થતા પરિણામો તે બધા અન્ય ભાવો છે. જીવ કરે છે ભાવો, પણ એને અન્ય ભાવ કહેવામાં, અન્ય પદાર્થને અવલંબીને થતા ભાવોને અન્ય ભાવ કહે. એનો જ્ઞાનીને પરિગ્રહ એટલે પકડ નથી, એની ઈચ્છા પણ નથી. એમ તો ઈચ્છા પરિગ્રહ છે, જ્ઞાની એને ઈચ્છતા નથી. થાય છે તો એનો નિષેધ વર્તે છે, નિષેધ વર્તે છે એટલે ઘસાતા જાય છે, તૂટતા જાય છે અને અંતે મટી જાય છે. ભાવોને હે જાણે, એને અભિપ્રાયમાં હે જાણ્યા છે એટલે તેની પ્રાપ્તિની ઈચ્છા થતી નથી, એની પ્રાપ્તિ ન થાય. એની પ્રાપ્તિ હોય તો ઠીક, એવી ઈચ્છા એમને થતી પોતાનો નિષેધ કરશે. ત્યાં ફૂટનોટ ભરી છે કે પ્રથમ મોક્ષાભિલાષી સર્વ પરિગ્રહને છોડવા પ્રવૃત્ત થયો હતો, તેણે આ ગાથા સુધીમાં સમસ્ત પરિગ્રહ ભાવને છેડ્યો, એ રીતે સમસ્ત અજ્ઞાનને દૂર કર્યું અને જ્ઞાન સ્વરૂપાત્માને અનુભવ્યો. મોક્ષાભિલાષી તો મોમોક્ષુ લીધો. મોમોક્ષુ છે એ પહેલાં ઉદ્યમવંત થયો, સર્વભાવોને છોડવા ઉદ્યમવંત થયો અને પછી એને અજ્ઞાન દૂર થયું અને જ્ઞાન દિશાની પ્રાપ્તિ થઈ ત્યારે આપણે થઈ રહ્યો. હવે એ ગાથા ઉપર એક કળશ લીધો છે આચાર્ય મહારાજે, 146 પૂર્વ બદ્ધ નિજ કર્મ વિપાકાત જ્ઞાનીનો યદિ ભવતિ ઉપભોગ તદ ભવતિ અથ ચ રાગ વિયોગાત નૂનમેતિ ન પરિગ્રહ ભાવમ. શ્લોકાર્થ: પૂર્વે બંધાયેલા પોતાના કર્મના વિપાકને લીધે જ્ઞાનીને જો ઉપભોગ હોત હો, પરંતુ રાગના વિયોગને લીધે ખરેખર તે ઉપભોગ પરિગ્રહ ભાવને પામતો. જે પૂર્વે બંધાયેલો પોતાના કર્મનો વિપાક છે, પોતે જ કર્મ બાંધ્યા છે, એનો વિપાક આવ્યો ત્યારે એને ભોગ ઉપભોગની સામગ્રીનો સંયોગ હોય છે, જ્ઞાનીને તે પ્રકારનો જ્ઞાનીનો પૂર્વકર્મનો જો ઉપભોગ હો તો હો, હો તો હો એનો અર્થ આમ લાગે કે ભલે હો એમ કહે છે, એટલે ઈચ્છતા હોય એમ કહે છે, પણ એમ નથી કહેવું. હોય તો પણ તે બંધનું કારણ નથી એમ અહીંયા લેવું. તે પ્રકારનો ભોગ ઉપભોગ જ્ઞાનીને બંધનું કારણ નથી એ વાત સમજાવી, એટલે હો તો હો એમ કીધું. હો તો હો એટલે એને વાંધો નહીં આવે એમ કે છે. બે માણસે વેપાર કર્યો, એક બહુ શ્રીમંત માણસ જેની પાસે કરોડો રૂપિયા છે, એક માણસ છે જેને 5-10 લાખ ની મૂડી છે. બે ને નુકસાની હરખી લઈ, તો જેની પાસે કરોડ છે એને કરોડો છે એને કઈ દેખાવાનું નથી. 5-10 લાખ વાળાને 5-10 લાખ ની નુકસાની જાય તો ઓલાને વાંધો નથી એમ કહેવાય. શું કહેવાય? તો 10 લાખ આવે એને કાંઈ વાંધો નથી, ભલે 10 લાખ આવે એને શું વાંધો છે. એમ જો અજ્ઞાની જ્ઞાનીની નકલ કરવા જાય, હો તો હોય મને વાંધો નથી, એ મૂડી વગર નથી. જ્ઞાની તો સમજ છે એને નુકસાન થતું નથી, એ ધીમ રહી શકે છે. અજ્ઞાની વિકાકાર થાય છે અને જ્ઞાની ધીમ રહી શકે. જ્ઞાની શબ્દ જ વાપરે છે, ક્યાંક મુનિ શબ્દ વાપરો છે એ જ્ઞાની ના અર્થમાં શબ્દ ક્યાંક વાપરો છે જ્ઞાની ના અર્થમાં, એના ઉપરથી આખો અધિકાર મુનિ નો આવે છે. ઉદય તો કોઈને છોડતો નથી, જેમ પાપનો ઉદય કોઈને છોડે નહીં એમ પુણ્યનો ઉદય પણ છોડે નહીં. જો ઉદય આવ્યા પહેલા ફેરફાર ન થાય તો સંક્રમણ કે આકર્ષણ થઈને સીધું ઉદયના થઈને નીકળી ન જાય વિદ્યા ભાવિક થાય છે તો ઉદય અનિવાર્ય પણ આવે જ. મુનિ દશા છે, મુનિદશાનું આયુષ્ય લંબાય ત્યાં સુધી જો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ન થાય ને, આ પંચમારામાં તો થવાનો સવાલ જ નથી, તો એમને નિયમથી દેવલોકમાં જવું પડે અને ત્યાં પુણ્યોદયને નિયમથી જ ભોગવવાનો રહ્યો. પછી ભલે ત્યાં વૈરાગ્ય હોય છે પણ છતાંય ત્યાં પુણ્યનો ઉદય છે એ તો દૈવી વૈભવ છે બધો. જંગલમાં રોગ થાય, ભયંકર શરીર રોગ થાય, દવા કરે નહીં, દવાની વ્યવસ્થા કરે નહીં, અને કોઈ દવા માટે એમને ઓફર કરે તો એ સ્વીકાર કરે નહીં. આવે છે ને સંદેશ કુમાર ચક્રવર્તી ગળત કોટ્યો જો એવા પરીક્ષા કરવા, મહારાજ અમે ધન્વંતરી વૈદ્ય છીએ, દેવોના વૈદ્ય છીએ, આપનો રોગ જોઈને અમને એમ થયું કે લાવો આપણે ટ્રીટમેન્ટ આપીએ, દવા દારૂ કરી મોકલી દઈએ. વ્યાજ આવ તમારું અહીંયા કામ ગુરુદેવ કરતા ને, આમ વ્યાજ આવા આપને આટલો બધો રોગ છે, મહારોગ છે, આપણે તો પણ અમે ભવરોગને મટાડવાની ગયા છીએ. શરીરના રોગ અનંતવાર થયા ને મચ્યા, આ રોગને મટાડવા માટે તમારી મેં લબ્ધિ છે, થોડું થોડું જ મટી જાય છે. અમે લબ્ધિનો ઉપયોગ કરતા નથી, તમારી દવાનો ઉપયોગ કરવાનો અમારે સવાલ રહેતો નથી. એવી મૂળ દશા આપનો દશા ચક્રવર્તી હોય, ચક્રવર્તીનો પદનો ત્યાગ કરીને મુનિ દશા ત્યાં પાપનો કોઈ ઉદય ન ગણાય, ત્યાં પાપનો ઉદય ન ગણાય, પાછા બધા પલાખા બીજી જાતના. ચક્રવર્તી પદ છોડીને મુનિ દીક્ષા લે ત્યાં એને પુણ્યનો ઉદય તો અભાવ થયો ને. નિર્વસ્ત દીક્ષામાં જંગલમાં જાય તો એને પાપનો ઉદય ન કહેવાય, પણ શરીરમાં રોગ થાય તો પાપ ચક્રવર્તી થાય. બાર ચક્રવર્તી થાય છે ને, બે જ મીઠા દ્રષ્ટિ થયા અમારે શરીર ને દરકાર હોય જ છે ને, શરીર ઉપર વિકલ્પ જ જતો નથી, પછી ક્યાં સવાલ છે? શરીર નો વિકલ્પ અમને હવે રહ્યો તો જ્ઞાની છે. પૂર્વે બંધાયેલ પોતાના કર્મના વિપાકને લીધે, કેમ કે મુમુક્ષુ દશામાં એટલી નિર્જરા કે એટલા ફેરફારો નથી થતા કે પૂર્વે બાંધેલા કર્મો આગા પાછા થઈ જાય. બોલ, મુમુક્ષુ દશામાં એટલા ફેરફાર નથી થતા, સામાન્ય ફેરફાર થાય થાય એવું નથી, બધા ફેરફાર પણ અનેક પ્રકારના જે તીવ્ર કર્મો બાંધ્યા હોય એનો વિપાક આવે આવે ને આવે, પછી પુણ્ય હોય કે પાપ ના હોય. જ્ઞાનીને જો ભોગ હોય તો હોય, એનું તો કોઈ નિવારણ નથી, એ તો હોઈ શકે છે, એ જોવામાં પણ પ્રત્યક્ષ જોવામાં પણ આવે છે. પરંતુ રાગના વિયોગને લીધે આ શબ્દનો બહુ પ્રયોગ કર્યો છે. રાગ વિયોગાત, રાગનો સંયોગ હતો, જે એકત્વ બુદ્ધિનો રાગ જ્ઞાન દશામાં તો એક સંયોગ રૂપે હતો, એનો વિયોગ થઈ ગયો છે. રાગ વિયોગાત, વિકલ્પ થાય છે અને રાગનો સંયોગ નથી લીધો. રાગ વિયોગા બહુ વાપરશે હવેની ગાથાઓ. રાગના વિયોગને લીધે ખરેખર તે ઉપભોગ પરિગ્રહ ભાવને પામતો નથી, એટલે ઉપભોગ એ વખતે એને પરિગ્રહ છે એમ ન ગણવું એમ કે છે. જો જ્ઞાનીને ઓળખવા હોય તો તેના ઉપભોગને પરિગ્રહ ન ગણતા નહીં ગણવો એમ કે છે. ભલે ટીકડી ઉતારવી હાલી છે પણ સાંભળી ન ઉતરે ગળે, આવી વાત છે. ભોગ ને એને પરિગ્રહ ની બે વાત કેવી રીતે મને છોકરી ત્યાગ ન કર્યો કેમ? ભોગ નો ત્યાગ ને ન કર્યો કેમ? ભોગ નો ત્યાગ કરી દેવો છે, ત્યાગ કરે કે ગ્રહણ કરે, બહાર ના ગ્રહણ ત્યાગ લેવા દેવા નથી. અનંતા નું મંદિર ગઈ છે કે નહીં એટલું જોવાનું છે, પછી એવા પ્રત્યાખ્યાન ગઈ છે કે નહીં એ જોવાનું છે છોકરી, અને પ્રત્યાખ્યાન વર્ણી ગઈ છે કે નહીં. ત્રણ ચોકડી, બે બીજી ને ત્રીજી ચોકડી જાય ત્યારે જે ત્યાગ છે એ હાથો ત્યાગ. બાકી ચતુર્થ ગુણ સ્થાને ત્યાગ હોય તો કે ન હોય, અનંતાનું મંદિર એક જ ચોકડી ગઈ છે, બાકીના ત્રણ ચોકડીનો આશ્રય વર્તે છે. ત્યાગ કરે તો હોય તે દ્રષ્ટાંત કેવું હોય તો એમ લેવાય કે કોઈ જ્ઞાની એવા છે મંદ કશાય કે જેને ચોથા ગુણ સ્થાને દીક્ષા લઈ લીધી. શું કર્યું? કોઈ તો મુમુક્ષુ ગામે દીક્ષા લઈ લીધી, કોઈ ચોથા ગુણ સ્થાને મુનિ દીક્ષા લઈ લીધી, કોઈ પાંચમા ગુણ સ્થાને પણ હોય ને મુનિ દીક્ષા પહેલા લઈ લીધી હોય પછી પાંચમા ગુણ સ્થાને આવે. પહેલા દીક્ષા લીધી હોય મુમુક્ષુકામાં, પછી ચોથો આવે, પછી પાંચમો આવે ને પછી છઠ્ઠું સાતમું આવે. સાતમું તો ત્રણ પ્રકારના દ્રવ્યલિંગી હોય, એક મિથ્યા દ્રષ્ટિ, એક ચતુર્થ ગુણ સ્થાન વર્તી ને એક પંચમ ગુણ સ્થાન. પણ એને આશ્રવ કેવી રીતે? મુમુક્ષુ દશામાં હોય દ્રવ્યલિંગી તો તારી તો કોઈ આશ્રવ હોય, ચતુર્થ ગુણ સ્થાનમાં આવે તો એને ત્યાગ હોય તો ત્રણ ચોકડીનો આશ્રય હોય, પંચમ ગુણ સ્થાનમાં આવે તો બે ચોકડીનો આશ્રય હોય. ત્યાગ કરે કે ન કરે એની સાથે સંબંધ નથી. ત્યાગનો ભાવ આવે તો પુણ્યનો વિકલ્પ છે, ગ્રહણનો ત્યાં વિકલ્પ આવે તો પાપનો ભાવ વિકલ્પ છે. એ તો જ્ઞાન દશામાં ઉપર છેલ્લો હોય કે પુણ્યનો હોય કે ભાવલિંગ નથી માટે મુનિદશાને ગુણસ્થાન સાથે તે ઉપભોગ હોવા છતાં પણ પરિગ્રહ ભાવને પામતો નથી, અને પેલા ગુણ સ્થાને હોય અને દ્રવ્યલિંગી સાધુ થઈ જાય સર્વ સંપરિત્યાગ કરીને ઠેરે ઠેરે નિરતિ ચાર પાડે તો પણ તે ત્યાગી નથી, એને ભોગ ભોગ નથી તો પણ એ ત્યાગી નથી. અસંયમ મંદિરી એ અસંયમ છે, મંદન કરવા લાયક બીજી રીતે નથી. અત્યારે ત્યાગ જોવે એટલે બાહ્ય દ્રષ્ટિ વાળા ઝૂકી જાય, ઝુકાવી દે, જય નારાયણ. ત્યાગ છે ને આટલો બધો ત્યાગ છે, બંને દિગંબર થઈ ગયા ભાઈ એમ. આ વિતરાગ નો ધીરેન્દ્ર દેવ નો માર્ગ છે, કલાક જ ગીરી જાય. ભાવાર્થ, પૂર્વે બંધાયેલા કર્મ નો ઉદય આવતા ઉપભોગ સામગ્રી પ્રાપ્ત થાય, તેને જો અજ્ઞાનમય રાગભાવે ભોગવવામાં આવે તો તે ઉપભોગ પરિગ્રહપણાને પામે. ત્યારે ઉપભોગને પરિગ્રહ ક્યારે ગણાય? પંડિત જયચંદ્રજી ચોખ્ખટ કરે છે. જયચંદ્ર પંડિતને આ વાત છે. આ અધિકારમાં પણ અમે અનેક જગ્યાએ ભાવાર્થ બહુ સરસ છેલ્લે તો બહુ સારો ટોકન માર્યો છે, વિસ્તારથી લખાણ અધિકાર પૂરો કરતું. પૂર્વે બંધાયેલા કર્મનો ઉદય આવતા ભોગ સામગ્રી પ્રાપ્ત થાય છે દરેક જીવને, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય. તેને જો અજ્ઞાનમય રાગ ભાવે ભોગવવામાં આવે એટલે આ મને સુખનું કારણ છે, એનાથી મને સુખ થાય છે, અથવા એ ભોગથી મને મજા છે, આનંદ છે, હું ખુશી થાઉં છું, એ બધો એકત્વ ભાવનો જે પરિણામ છે કદર આવે છે, એટલે રાગનો પણ રાગ છે, એ ઉપભોગ પરિગ્રહ પણ એને પામે છે. ત્યારે એને પરિગ્રહ ગણું છે, એમ હોય તો એ પરિગ્રહ પાકો છે, એનો પરિગ્રહ ગણાય. પરંતુ જ્ઞાનીને અજ્ઞાનમય રાગભાવ નહીં, રાગભાવ છે, અજ્ઞાનમય રાગભાવ નથી. આમ જો રાગભાવ ન હોય તો ઉપભોગનો પ્રવૃત્તિ પણ ન હોય, પણ જે ઉપભોગની પ્રવૃત્તિ છે એ બતાવે છે કે રાગ છે. પણ રાગ છે તો બે પ્રકારે છે, જ્ઞાનમયપણે અને અજ્ઞાનમયપણે. કહે છે કે જ્ઞાનીને અજ્ઞાનમય રાગભાવ નથી, એ રાગભાવને પોતાનું સ્વરૂપને અનુભવતા નથી, પોતા પોતે કરતા થઈને એને કરતા નથી, કરતા કરવો કરાવવું ને અનુભવવું ત્રણમાંથી એકે પ્રકાર એમને મનથી વચનથી ને નવ કોટીએ એનો ત્યાગ છે. ખરેખર તો નવ કોટીએ એમને એનો ત્યાગ છે. એટલે એ પ્રકારનું અજ્ઞાનમય રાગભાવ નથી, તે જાણે છે કે જે પૂર્વે જોતું તે ઉદયમાં આવી ગયું અને છૂટી ગયું. માનગી આવી બહુ સારું છે, લેણદાર લેણું લેવા આવ્યો, આપણે એને વ્યાજ શીખે વળાવો એને. ખાનદાનીમાં તો રિવાજ એવો છે ભાઈ તમારા દૂધે ધોઈને રૂપિયા લઈ જાઓ, વ્યાજ શીખે. સારું થયું કે તમે લેવા આવ્યા, મારે આંટો બીજો નહીં મારે તમારા ઘરે દેવા આવવું પડે. તમે તો મારું કામ કર્યું છે અહીંયા આવ્યા, એ તમે મારું કામ કર્યું છે. જરૂર પડે તો પેટ્રોલ ના કે રિક્ષા લઈ જાઓ, રિક્ષા ને પેટ્રોલ ના પૂછો, પણ એને સમય ગયો એનું શું તમારી જતા, સમય તો તમારો હું પાછો આપી શકું એમ પૂછું. આવ્યા એ બહુ સારું છે, એમ કે મારે સમય ખર્ચીને મારે ખર્ચો કરીને તમારે ત્યાં આવવું પડે. એટલી પ્રમાણિકતા જ્ઞાનીની છે. જે ઉદય આવ્યો એ સરખું, જે આવ્યો એ પુણ્યનો કે પાપનો, ખાતું સરખું કરવાનું. બધા ખાતા નીલ કરીને મોક્ષે જાય ને, કર્મ ક્ષય કરે ત્યારે મોક્ષે જવાના ને, બધા ખાતા હરખા કરવાના. બધા સાથે હિસાબ કિતાબ કરે, નવરા થઈ જાવ, કોઈની સાથે લેણદેણ જોઈએ, લેણદેણ હોય તો બંધન રહે ને. તે જાણે છે કે જે પૂર્વે બાંધ્યું હતું તે ઉદયમાં આવી ગયું, બાંધ્યું હતું ઉદયમાં આવ્યું, મારું જ બાંધેલું ઉદયમાં આવ્યું, એટલે કોઈના ઉપર રાગ દ્વેષ કરવાનો રહેતો નથી. અજ્ઞાન દશામાં જે બીજા ઉપર આરોપ કર્યા વગર આને મારું આમ કર્યું, આને મારું આમ કર્યું, આ મને નડે છે, આ મને અનુકૂળ છે, આ મને ભાઈ કોઈ અનુકૂળ પ્રતિકૂળ નથી. પુણ્યનો ઉદય આવે તો દુશ્મન મિત્ર થઈ જાય, પાપનો ઉદય આવે તો મિત્ર દુશ્મન થઈ જાય. કરવું ન પડે, કાંઈ આપોઆપ જ થાય. એ બધું દુશ્મન થાય એટલે એના ઉપર એને રહી મને અત્યાર સુધી આવો સંબંધ રહેતો, મેં આટલા આટલા એના કામ કર્યા છે અત્યાર સુધીમાં, આવી રીતે મારી સામે કરે છે ભાઈ, પણ એ નથી કરતો તારો પુરુષ તમને ઉદય આવે છે. નાની તો એટલું જાણે છે, આ એક પ્રકાર છે ઉદય, પાપનો પણ એક પ્રકાર છે ઉદયનો, અને પુણ્યનો પણ એક પ્રકાર છે ઉદયનો. ઉદયનો પ્રકાર છે, મારે શું પણ એમાં, મારે ઉદય ઉદય છે, મારે કોઈ ઉદય જ નથી. ઉદયના અભાવ સ્વભાવે તો મારું સ્વરૂપ છે અત્યંત નિરાલંબ નિરપેક્ષ, મારે ઉદય પૂરું છે. જેટલો ઉદયમાં પોતા પણ કર્યું એટલી ઉપાધિ આવ્યા વગર ઉપાધિ નથી. એ આવ્યું કાંઈ વાંધો નહીં, આવ્યું ને છૂટી ગયું, આવ્યું ને છૂટી ગયું. જા તો એવું બોલ્યા હતા, આપણે અહીંયા નક્કી છું ભાવનગર પહેલા તો અમને કોઈ કીધું નહોતું આપણે ચાલે ને પાત્રી તો કે હા એ આવ્યા હતા ને આમ વાત કરી ગયા. હવે એ કે છે તમે બધા કયો છો, અહીંયા ક્યાં કઈ ખબર એની પડે છે, અહીંયા કઈ એની ખબર નથી પડતી કે છે કે નહીં એની, કેમ કઈ પોતાને છે એ વાત ક્યાં રહી. તમે કયો છો તો શું છે, તમે કયો છો, હું ક્યાં કહું છું, તમે કયો છો, કાંઈ સર દેવલોકમાં જાઓ પછી સ્વર્ગમાં જાઓ એ જ્ઞાની ઈચ્છતા, વચ્ચે દેવલોક નો ભાવ આવે તો સારું કે નહીં, કોઈ જંકશન છે આગળ વધું, કેમ કે દેવલોક માં આગળ વધવાના પરિણામ થવાના નથી. જે પરિસ્થિતિ છે એમાં કઈ ચોથા ગુણ સ્થાન થી આગળ પરિણામ થાય નહીં. જલ્દી મનુષ્યત્વ પ્રાપ્ત કરીને સાધના વધારીને મોક્ષ માં પૂર્ણ થઈ જાવ. મનુષ્ય ભવ નું બીજું નામ દેવાનુપ્રિય, દેવ ને અનુપ્રિય એવો ભાવ છે મનુષ્ય ભવ. ગુરુદેવ સંબોધન કરતા ને કા દેવાનુપ્રિયા સમજાય છે તમને એમ કે, દેવાનુપ્રિયા એટલે દેવ ને અનુપ્રિય એવો તમારો ભાવ છે, સમજાય છે કે નહીં એમ કે દેવાનુપ્રિયા છે. હવે હું તેને ભવિષ્યમાં વાંચતો નથી, આ રીતે જ્ઞાનીને રાગરૂપ ઈચ્છા નથી, આ રીતે જ્ઞાનીને કોઈ પણ પ્રકારના રાગતા નથી, તેથી તેનો ઉપભોગ પરિગ્રહપણાને પામતો નથી. માટે એનો ઉપભોગ હોય તો પણ પરિગ્રહ ગણવો એ અન્યાય છે, અને પરિગ્રહ ન ગણવો તે ન્યાય છે. એ રીતે જ્ઞાનીને ન્યાય કરવો, અજ્ઞાનીએ તો જ્ઞાનીને અન્યાય કરવો.
પરમ પિતા આપણી